ണമോലോയീശൗത്രികാഴവർത്തിയർഹന്താണം ഗണമോലോയീശൗത്രികാഴവർത്തിസിതാണം ഗണമോലോയീശൗത്രികാഴവർത്തിയായിരിയാണം ഗണമോലോയീശൗത്രികാഴവർത്തിവച്ചായണം ഗണമോലോയീശൗത്രികാഴവർത്തിശവശാമണം ഓംകാര ബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തി യോഗിന കാമദം മോക്ഷദം ചൈവ ഓംകാരായ നമോ നമഃ. മംഗളം ഭഗവാൻ വീരോ മംഗളം ഗൗതമോ ഗണി മംഗളം കുന്ദകുന്ദാര്യോ ജൈനധർമ്മോ സുമംഗളം സർവമംഗള മാംഗല്യം സർവകല്യാണകാരകം പ്രധാനം സർവധർമാണം ജൈനം ജയതു ശാസനം. നമ സമൈശാരായ സ്വാനുഭൂത്യ ചകാശത്തെ ചിത്സ്വഭാവായ ഭാവായ സർവഭാവാന്തരച്ഛിതെ ഏകോ മേ ശാശ്വതോപാജ്ഞാന്ദർശന ലക്ഷണോ ശേഷാ മേ ബാഹിരാ ഭാവാശവേ സംയുഗ ലക്ഷണ. മാറോ സു ശാശ്വത ഏക ദർശന ജ്ഞാന ലക്ഷണ ജീവ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી અરે. જે જાણતો રહંતને ગુણદ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્મને તસુમો પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાતે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને, ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું શુદ્ધ કેવડી કથિત આશમય પ્રાપૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાન બહુતે હને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમસી દેવ્ય નમસી દેવ્ય નમસી દેવ્ય. કુંદકુંદ આચાર્ય ભગવાન દ્વારા રચિત સમયસારજી પરમાગમ શાસ્ત્ર, તેના કર્તા કર્મ અધિકાર ઉપર આપણી ચર્ચા ચાલે છે. કર્તા કર્મ અધિકાર સમયસારનો એક ઉત્કૃષ્ટ અધિકાર છે, જેમાં ઘણી બધી ચર્ચાઓ સમાવિષ્ટ થયેલી છે. એવો કોઈ અલૌકિક અધિકાર આ સમયસારજી પરમાગમમાં આચાર્ય ભગવાને સ્પેશિયલ અધિકાર તરીકે લખેલો છે. પાંચ પરમાગમ જે છે, આપણા પંચ પરમાગમ કુંદકુંદ આચાર્ય દેવે રચેલા, એ પાંચ પરમાગમમાં સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જો પરમાગમ હોય તો સમયસાર પરમાગમ છે, કે જે સમયસાર પરમાગમ પૂજ્ય ગુરુદેવશ્રીએ જાહેરમાં 19 વખત વાંચ્યું. જાહેરમાં 19 વખત સમયસાર અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ થવા માટેનું ઉત્કૃષ્ટ પરમાગમ. પ્રવચનસાર એ આખું જ્ઞાન પ્રધાન પરમાગમ છે, અને નિયમસાર જે ગ્રંથ છે એ કુંદકુંદ આચાર્ય ભગવાને પોતાની નિજ ભાવના અર્થે એના ઉત્તરકાળમાં બનાવેલું છે. ઉત્તરકાળમાં એટલે તેમની છેલ્લી સ્થિતિના કાળે નિયમસાર પરમાગમની રચના કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા થયેલી છે. એવી કોઈ વિશિષ્ટતાવાળા પરમાગમોમાં સમયસાર પરમાગમમાં અપ્રતિબુદ્ધ પ્રતિબુદ્ધ કેમ થઈ જાય ત્વરિતમાં, એવી ચર્ચા આચાર્ય ભગવાને ઉપાડી છે. અને એમાં અત્યારે જે આપણી ગાથાઓ 142, 143, 144 ઉપરનો સ્વાધ્યાય જે ચાલે છે, એમાં મુખ્યપણે આખી ચર્ચા કોઈ પણ પ્રકારના જીવને વિકલ્પો ચાલતા હોય, કોઈ પણ પ્રકાર એટલે દ્રવ્ય સંબંધી, પર્યાય સંબંધી અથવા દ્રવ્ય પર્યાય સ્વરૂપ પ્રમાણ સંબંધી વિકલ્પો ચાલતા હોય, એ વિકલ્પો કેવી રીતે તૂટે અને ત્યારબાદ પણ વિકલ્પોની ઉત્પત્તિ નિર્વિકલ્પ દશા આવ્યા પછી પણ વિકલ્પાત્મક દશા જ્ઞાનીને આવે પછી પણ વિકલ્પની ઉત્પત્તિ થાય તો એ વિકલ્પમાં કદી એકત્વ બુદ્ધિ ન થાય, સ્વામિત્વ પણ ન થાય અને ક્રમે ક્રમે વિકલ્પ પરિપૂર્ણ ટળી અને યથાખ્યાત ચારિત્ર આવીને કેવળ જ્ઞાનની દશા પ્રગટ થાય. એવી રીતે આ વિકલ્પ કેવી રીતે ટળી જાય, વિકલ્પનું લક્ષ્ય કેવી રીતે છૂટી જાય, વિકલ્પની એકત્વ બુદ્ધિ કેવી રીતે તૂટે. બે પ્રકાર છે, એક વિકલ્પ રહી જાય છે અને વિકલ્પની એકત્વ બુદ્ધિ તૂટી જાય છે. એ શ્રદ્ધા અપેક્ષા એક પ્રકાર છે સમ્યક દર્શનનો, અને બીજો પ્રકાર છે વિકલ્પ જ છૂટી જાય છે. એવી કોઈ બે પ્રકારની ચર્ચાઓ. આમાં તો મુખ્યપણે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ અર્થે વિકલ્પની એકત્વ બુદ્ધિ કેવી રીતે તૂટે એની ચર્ચા આ પ્રકરણમાં વિશેષપણે આવેલી છે. જેમ 142, 143 અને 144મી ગાથા 144મી આવશે તો એમાં સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એવું નામ આત્માને કેવી રીતે મળે એની ચર્ચાઓ એમાં ઉપાડી છે. તો અહીંયા એકત્વ બુદ્ધિ તોડવાની જે ચર્ચા આમાં કરવામાં આવેલી છે અને પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું બધું અલૌકિક વર્ણન ને સ્પષ્ટીકરણ આમાં કરેલું છે કે કોઈ પણ વિકલ્પથી તારે વ્યાવૃત થવું હોય, કોઈ પણ વિકલ્પથી તારે વિશ્રામ પામવું હોય તો સૌથી પહેલામાં પહેલા જેમાં વિકલ્પ નથી એવી કોઈ વસ્તુ તારી પાસે નિર્વિકલ્પ વસ્તુ પડી છે એ વસ્તુ પણ અનાદિથી એવી ને એવી બચી ગઈ છે. ગમે તેવા જીવ સંયોગમાં ગયો, ગમે તેવી પર્યાયમાં ચાલ્યો ગયો, ગમે તેવા ભાવ કરીને પરિણમન એનું વિભાવ રૂપે ચાર ગતિમાં 84 લાખ યોનિમાં પરિભ્રમણ એનું થઈ ગયું, છતાં પણ પોતાનું જે અપરિણામી તત્વ છે, શુદ્ધ તત્વ છે, એકરૂપ તત્વ છે, અખંડ તત્વ છે, નિર્લેપ તત્વ, એ ક્યારેય લેપિત થયું નથી, ક્યારેય ખંડિત થયું નથી, ક્યારેય ભેદરૂપ થયું નથી, ક્યારેય એનું શાશ્વતપણું છૂટ્યું નથી, ક્યારેય પર્યાયમાં એ આવ્યું નથી, પર્યાયના ભાવોમાં કદી દ્રવ્ય આવતું નથી, એવી કોઈ વસ્તુની સત્તા, એવી કોઈ વસ્તુની નિર્બાધ સત્તા, એવી કોઈ અખંડ સત્તા, જાગૃત સત્તા, એવી સત્તા તારી પાસે બચી ગઈ છે એટલે તું તો પ્રમોદિત થા, તું તો એવો હર્ષ કર કે મારી આવી સત્તા મોજૂદ છે. હું જ્યારે વિચાર દશાની કેળવણી કરું અને વિચાર દશાની કેળવણી કરી અને મારા શ્રદ્ધાને મજબૂત કરી અને જ્ઞાનમાં જ્યારે એવી વિચાર દશા ચાલવા માંડે કે મારું ધ્રુવ સ્વરૂપ તો આવું ને આવું રહી ગયું છે અને એનું અવલંબન જ્યાં લઉં છું એવું શ્રદ્ધાનું બળ જ્યાં મને આવે છે ત્યાં જ ખરેખર મારા સંસારનો અંત આવી જાય છે. જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટે છે એને દ્રષ્ટિ મોક્ષ થઈ જાય છે. દ્રષ્ટિ મોક્ષ એ જ સમયે થઈ જાય છે. દશા મોક્ષમાં ભલે વાર લાગે પણ દ્રષ્ટિ મોક્ષ તો ચતુર્થ ગુણસ્થાને જ્યાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે છે ત્યાં એ દ્રષ્ટિ એવી ચોંટી જાય છે, એવી એમાં ખૂંચી જાય છે, એવી ખૂપી જાય છે કે ત્યાંથી ઉખડતી જ નથી. ગમે તેવા કોઈ પણ પ્રકારના વિપરીત સંયોગોમાં પણ, ગમે તેવા ક્ષેત્રમાં જીવ ચાલ્યો જાય તો પણ, જેમ કે શ્રેણીક રાજા છે એ નરકના ક્ષેત્રમાં હોવા છતાં કેટલી બધી ત્યાં તૃષ્ણા હોય છે, કેટલી બધી ત્યાં એને એવી ભૂખ હોય છે કે આખા જગતનું અનાજ ખવરાવી દો તો પણ એની ભૂખ મટે નહીં, આખા સ્વયંભૂ રમણ અનંત સ્વયંભૂ રમણનું પાણી પીવરાવી દો છતાં એની પ્યાસ મટે નહીં, એવા દુઃખમાં પણ શ્રેણીક મહારાજા 5-15 દિવસે મહિને અંદર ડૂબકી મારી દે છે, અનુભૂતિ કરી લે છે.
બાહ્ય સંયોગો જીવને કદી પણ પોતાના સ્વરૂપને ઓળખવામાં નડતા નથી, એને સંયોગની આડ આપે છે. આવી સ્થિતિ છે, આવી પર્યાયમાં હું છું, આવા સંયોગો છે એટલે હું અટકું છું. એ ખરેખર કોઈ અટકાવનું સ્થાન જ નથી. પોતાના પુરુષાર્થની ઓછપ, પોતાના જ્ઞાનની અણસમજણ અને શ્રદ્ધાની વિપરીતતા, આને હિસાબે જીવ અટકેલો છે. કારણ કે સ્વરૂપમાં કાંઈ બગાડ થયો નથી કે એ અટકી જાય. સ્વરૂપ એવું ને એવું વિદ્યમાન છે, જ્યારે જોવો ત્યારે એ દર્શન આપે છે અને જ્યારે જોવો ત્યારે દર્શન દેવા તૈયાર છે, પણ આ દર્શન લેતો નથી. એવી કોઈ સ્થિતિમાં જીવ ઉભો છે. અને આચાર્ય ભગવાન તો એમ કહે છે 17-18 ગાથામાં કે દર્શન દઈ રહ્યો છે ભગવાન, પર્યાય દર્શન લઈ રહી છે પણ માનતો નથી. ત્યાં સુધીની ચર્ચા આચાર્યોએ જીવને જાગૃતિ કરાવવા માટે મૂકી છે. છતાં આનું વિપરીત શ્રદ્ધાન, અજ્ઞાનનો ભાવ અને પુરુષાર્થની ઓછપને કારણે વાસ્તવિક વસ્તુ એવી ને એવી બચી ગઈ હોવા છતાં નજર ફરતી નથી. બસ આમાં કામ નજરનું છે. પુરુષાર્થ ખરેખર બહુ ઓછો છે, બહુ થોડો છે, જાજો પુરુષાર્થ નથી. અણસમજણે અને જ્યાં વસ્તુ પડી છે ત્યાંથી એને જોતો નથી એટલે બહુ પુરુષાર્થ લાગે છે. કારણ કે વિભાવના પ્રકારોમાં એટલો બધો વિસ્તાર એનો થઈ ગયો છે કે એ વિભાવના પ્રકારોના વિસ્તારને વિચારવામાંથી જ છે ને પાછો ફરી શકતો. જો એ વસ્તુની મૂળ સ્થિતિ વિભાવના સમયે એવી ને એવી રહી ગઈ છે, એવી વસ્તુથી વિચાર ચાલુ કરે તો વસ્તુ તુરંત જવાબ આપે છે, તરત જ ખ્યાલમાં આવી જાય છે. એટલી બધી આ માર્ગની એટલી બધી સરળતા છે આ માર્ગમાં કે જ્યાં એ પોતાના સ્વભાવને યાદ કરે, જ્યાં પોતાના સ્વભાવનું સ્મરણ ચાલુ થઈ જાય, ત્યાં જ સ્વભાવના સ્મરણમાં એક એવો આનંદિત ભાવ ઉછળવા માંડે છે, હર્ષિત ભાવ ઉછળવા માંડે છે કે ઓહો, મારું સ્વરૂપ તો આવું આવું બચી ગયું છે. જ્ઞાન આનંદ ને સુખથી ભરેલો હું છું. અનંત શક્તિઓથી ભરેલો પરમાત્મા, અનંત શક્તિઓ એની પાસે મોજૂદ છે. જે વસ્તુ જોતી હોય ને એવી શક્તિ છે એની પાસે. એને જ્ઞાન જોતું હોય તો જ્ઞાન શક્તિ છે, સુખ જોતું હોય તો સુખ શક્તિ છે, એને પુરુષાર્થ કરવો હોય તો સ્વરૂપની રચના કરે એવી વીર્ય શક્તિ છે, એને વ્યાપકતા જોતી હોય તો અનંત ગુણમાં વ્યાપક થાય એવી વિભુ શક્તિ છે, એને સર્વદર્શિત્વ જોતું હોય, સર્વને દેખવું હોય તો સર્વદર્શિત્વ શક્તિ છે, સર્વને જાણવું હોય તો સર્વજ્ઞત્વ શક્તિ છે. કોઈ ઓછો પદ નથી એની પાસે, બધું એની પાસે પરિપૂર્ણ અંદર ભરેલું છે. પણ અંદર ન ઝાંકતા બહારની રૂચિ, બહારનો પ્રેમ, સંયોગો તરફની વૃત્તિ એ જ્યાં સુધી નથી છૂટતી ત્યાં સુધી આવો સ્વભાવ વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન થઈ પડ્યો છે. એને વિદ્યમાનતા એવી ને એવી રહી ગઈ છે, પણ સા કારણથી આ ખ્યાલમાં નથી આવતો કે પર સન્મુખતા છૂટતી નથી, પરલક્ષ છૂટતું નથી, સંસારની રૂચિ છૂટતી નથી. અને ક્યાંક ને ક્યાંક મીઠાશ લાગે છે, ક્યાંક મીઠાશ રહી જાય છે. થોડુંક સાંભળે તો મીઠાશ મંદ પડે, પાછો વિકલ્પ મીઠાશમાં ગરકાવ થઈ જાય. એવી સ્થિતિમાં આ આચાર્ય ભગવાન અને ગુરુદેવ એવી વાત કરે છે કે આવી તારી સ્થિતિ છે, એ સમયે આવો વિકલ્પ ચાલે છે, એ સમયે તું નિર્વિકલ્પ છો, તું શાશ્વત છો, તું અખંડ છો. તારો વિકલ્પ તૂટી શકે એવી નિર્વિકલ્પ વસ્તુ પડી છે, એ નિર્વિકલ્પ વસ્તુમાં તારા જ્ઞાનને લઈ જા તો ત્યાં જ તને શ્રદ્ધાન થતા, પ્રતીતિ આવતા, સ્વસંવેદન પૂર્વક લીનતાનો જન્મ થઈ જશે. એવી સ્થિતિમાં વિકલ્પ તોડવાનું વિધાન પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટીકરણ કરીને આચાર્ય ભગવાનના ભાવો ખોલેલા છે. એવી કોઈ અપૂર્ણ અપૂર્વ સ્થિતિ એવી કોઈ આપણી પાસે આ મોજૂદ છે. આપણે 142 ગાથા ચાલતી હતી, પૂજ્ય ગુરુદેવશ્રીએ સવારે 142 ગાથા અને 69મો કળશ પણ લીધેલા. આપણી ચર્ચા જે ચાલતી હતી એક ત્રિકાળી દ્રવ્યની આપણી ચર્ચા સવારે ચાલેલી, 2-3 પ્રશ્નો પણ મને આવતા હતા સ્વાધ્યાય પૂરો થયો પછી. પ્રશ્ન થાય એવી વસ્તુ છે, આ વિષય એટલે જ મૂક્યો છે કે પ્રશ્ન થાય, અને પ્રશ્ન થાય તો એનું નિરાકરણ આવે, નિરાકરણ આવે તો સમજણ વધી જાય, અને સમજણ વધી જાય તો જે સમજા તે જ અંદર સમાઈ ગયા. એ સમજણનો પ્રકાર જો એને ખ્યાલમાં આવી જાય તો પ્રતીતિને જન્મ લેતા વાર નથી લાગતી એવી કોઈ સ્થિતિ એના પોતાના ત્રિકાળી શાશ્વત સ્વભાવની પરિપૂર્ણ સ્વભાવની દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડતા અંદરમાં વિદ્યમાનપણે રહી ગઈ છે. આ વિકલ્પ કેમ તૂટે એની જ ચર્ચા ચાલે છે, કોઈ વિષયથી વિષયાંતર નથી. ત્રિકાળી દ્રવ્યની ચર્ચા એવી છે કે જ્યારે પણ તમે ત્રિકાળી દ્રવ્યની ચર્ચા કરો ત્યારે એમાં બધી વસ્તુ સમાવિષ્ટ થઈ જાય છે. કોઈ પણ વિષય ચાલતો હોય તમે ત્રિકાળી દ્રવ્યની ચર્ચા કરો અને ત્રિકાળી દ્રવ્યનું પરિણમન કેવી રીતે થઈ જાય એની ચર્ચામાં જેટલા વિષયો આવતા હોય એ બધા વિષયોનું નિરાકરણ ત્યાંથી થાય છે. એટલે પહેલામાં પહેલું સમજવું, જ્ઞાયક ભાવને સમજવો જરૂરી છે, પોતાના ત્રિકાળી દ્રવ્યને સમજવું જરૂરી છે. ત્રિકાળી દ્રવ્યને સમજવું જરૂરી છે એટલું જ એના પરિણમનને સમજવું પણ જરૂરી છે. જ્યાં સુધી પરિણમનનો પ્રકાર પણ સમજણમાં નથી આવતો ત્યાં સુધી એને ત્રિકાળી દ્રવ્ય ખરેખર સમજાતું નથી. એક દ્રવ્ય સ્વભાવ, એક પર્યાય સ્વભાવ, બે સ્વભાવ બેની જગ્યાએ સ્વતંત્ર યથાર્થ પોતપોતાથી રહેલા છે. એકબીજાને એકબીજાની અપેક્ષા લાગુ પડતી નથી બિલકુલ. અપેક્ષાથી વિચાર કરવામાં જ્યારે પણ આવે ત્યારે પણ એ વિચારમાં અપેક્ષા આવે છે, વસ્તુમાં અપેક્ષા નથી હોતી, વસ્તુ નિરપેક્ષ હોય છે. એવી કોઈ દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવની એક અપૂર્વ વાતો આ બધી છે. આ બધી ગુરુદેવે કરેલી વાતો છે. બધા ગુરુદેવે જેટલી વાત અહીંયાથી કહેવામાં આવે છે બધી આધાર ગુરુદેવના હોય એ જ વાત અહીં કરવામાં આવે છે. ગુરુદેવે એટલી બધી સ્પષ્ટતા કરી છે, એટલી બધી સ્પષ્ટતા કરી છે. જો સર્વાંગી એની વાણીમાં જે વાત આવી હોય ને એનું સર્વાંગી નિરૂપણ આપણે ક્યાસ એનો ન કાઢીએ, નિચોડ ન કાઢીએ ને તો કોઈને કોઈ એક વાત આપણા ખ્યાલમાં આવી હોય ને બીજી વાત રહી જતી હોય, અને એક વાત ખ્યાલમાં આવી હોય ત્યારે બીજી વાત ખ્યાલમાં ન આવી હોય, અને બીજી વાત જ્યારે ખ્યાલમાં આવે ત્યારે ઓલી વાત ભૂલાઈ ગઈ હોય. એટલે થાય છે શું કે જે વાત ચાલતી હોય ને એ ગાડીએ જીવ બેસી જાય, પછી એની બીજી વાત હોય એનું જ્ઞાન રાખીને ઓલી વાત ન સમજે. એટલે શું થાય કે ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક એક પક્ષવાળો વિકલ્પ ઉત્પન્ન થાય, એક પક્ષવાળો વિકલ્પ ઉત્પન્ન થાય, બીજો પક્ષ છે એ છૂટી જાય. કારણ કે બધા પક્ષ તો એક સાથે ચાલે નહીં. દ્રવ્યનો પક્ષ ચાલતો હોય તો પર્યાયનો પક્ષ ન હોય, પર્યાયનો પક્ષ ચાલતો હોય તો દ્રવ્યનો પક્ષ ન હોય, અને દ્રવ્ય પર્યાય બેયનો પક્ષ ચાલતો હોય ત્યારે પણ એમ કહેવાય કે એ પક્ષ છે એનો વિકલ્પ ચાલે છે. એટલે કોઈ પણ પ્રકારના વિકલ્પથી નિવૃત્તિ કેવી રીતે કરવી એની ચર્ચા આમાં અદભુતથી અદભુત આવી છે. જો દ્રષ્ટિનો વિષય ગુરુદેવે એટલો બધો સ્પષ્ટ કર્યો છે, એટલો બધો સ્પષ્ટ કર્યો છે, મને તો આ પ્રવચનો અમૃત બોધના આપણે સાંભળ્યા જ નહોતા. પહેલી વાર આ સાંભળવાનું ચાલુ કર્યું. ગયા વખતે હું આવ્યો ત્યારે પહેલો ભાગ ચાલતો હતો, પછી મને વિચાર આવ્યો કે આ તો બહુ અપૂર્વ પ્રવચનો છે. ગુરુદેવે શિબિરમાં એટલું બધું ખોયલું છે અને દ્રષ્ટિનો વિષય તો એટલો બધો ઘૂંટાયો છે કે આવા પ્રવચનો પણ બહુ ઓછા છે. એટલો બધો દ્રષ્ટિનો વિષય પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કર્યો છે. કારણ કે આ બધા એકદમ છેલ્લા કાળમાં થયેલા પ્રવચનો છે, ઓગસ્ટ 1980માં થયેલા પ્રવચનો, પૂજ્ય બેનશ્રીની જન્મજયંતિ વખતે શિબિરમાં થયેલા હિન્દી પ્રવચનો. એટલા બધા અદભુત પ્રવચનો, એટલી બધી ઉત્કૃષ્ટતા એમાં ભરેલી છે કે એક એક પ્રવચનમાં નવા નવા ન્યાય અને દ્રષ્ટિનો વિષય જ ઘૂંટાયા કરે. હવે આ પૂજ્ય ગુરુદેવશ્રીની છેલ્લા કાળની સ્થિતિઓમાં એણે આ વિષયને અગ્રતા આપી છે એનો અર્થ એમ છે, જોકે 45 વર્ષમાં એણે એ ચર્ચા જ વારંવાર કહી છે વિશેષપણે, એનો અર્થ એમ છે કે એને કેટલું અંદરમાં ગોલન ને ઘૂંટણ ચાલતું હશે આ વિષયનું. એવો કોઈ ઉત્કૃષ્ટ વિષય દ્રષ્ટિનો વિષય અને એની ચર્ચા જે આપણે ચાલતી હતી કે ભાઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલે આખું ત્રિકાળી દ્રવ્ય, એને દ્રવ્યથી જોવો તો એ નિર્વિકલ્પ વસ્તુ, ક્ષેત્રથી જોવો તો અસંખ્ય પ્રદેશ, કાળથી જોવો તો એનો ત્રિકાળ કાળ, અને ભાવથી જોવો તો એના અનંત ગુણ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આખો વિષય અખંડપણે રહેલો. દ્રષ્ટિનો વિષય અખંડ હોય હંમેશા, દ્રષ્ટિના વિષયમાં કોઈ ખંડ ન હોય, પણ એના તમે એની સમજણ જ્યારે તમે કરવા માટે પ્રયાસ કરો ત્યારે કોઈ તમને એમ કે દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિનો વિષય, જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, તો તમે સમજી ન શકો. સમજવા માટે હંમેશા ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર એ ગણધર ભગવાનને પણ ભેદ કરવો પડે હોય ને, તો એના વગર એ સમજાવી પણ ન શકે ને સામેવાળો સમજી પણ ન શકે. એટલે એનો ભેદ કરીને કહેવાનો વ્યવહાર છે. એ ભેદ છે એ દ્રષ્ટિનો વિષય નથી, દ્રષ્ટિનો વિષય અભેદ છે, પણ ભેદ કરીને સમજાવવાનો વ્યવહાર છે. તો એમાં દ્રવ્ય એટલે નિર્વિકલ્પ વસ્તુ, એ તો ત્રિકાળ વસ્તુ નિર્વિકલ્પ વસ્તુ કીધી આખી. ક્ષેત્ર એટલે એના અસંખ્ય પ્રદેશ કીધા. પ્રદેશો હંમેશા આત્મા અસંખ્ય પ્રદેશ હોય, અસંખ્ય પ્રદેશી હોય. પંચાસ નિકાયમાં એક પ્રદેશી કીધો જ 32 ગાથામાં, પણ આત્મા અસંખ્ય પ્રદેશી છે. એ અસંખ્ય પ્રદેશ છે એના. ભેદની અપેક્ષા અને અભેદની અપેક્ષા એનો વિસ્તાર ઘણો છે. એક પ્રદેશ ને અસંખ્ય પ્રદેશ એની ચર્ચામાં આપણે નથી જાતા અત્યારે. અસંખ્ય પ્રદેશી આત્મા છે, એના પ્રદેશ અસંખ્ય છે. એનો કાળ છે એ ત્રિકાળ છે. ત્રણેય કાળ એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો રહેતો એનો કાળ છે, એ ત્રિકાળ કાળ છે. અને ભાવ છે એના અનંત ગુણો છે. જો આ ચર્ચા આપણે સવારે કઈ રીતે અત્યારે કરી છીએ, ચર્ચા થોડી સૂક્ષ્મ પણ છે, પણ સમજણમાં આવે તો પરમ કલ્યાણકારી છે. એવી અપૂર્વ ચર્ચાઓ છે. ગુરુદેવે આ બધી ચર્ચાઓ, જેમ કે કળશ ટીકાનો 252 નંબરનો કળશ છે, એમાં પણ આ ચર્ચા લીધેલી છે. એમાં 68મી સાલના પ્રવચનો છે, એમાં આ ચર્ચાઓ આવી છે. 140 નંબરનો કળશ ટીકાનો કળશ છે, એમાં પણ અમુક અંશે આ ચર્ચાઓ આવી છે. એવી ઘણી જગ્યાએ આવી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રી કરતા હોય છે. શબ્દ ઘણી વાર જુદા આવતા હોય, ભાવ એનો એક હોય. શબ્દમાં ઘણી વખત કોઈ શબ્દ એક જગ્યાએ બીજો વાપરો હોય, બીજી જગ્યાએ બીજો વાપરો હોય, પણ એ વાચકને લક્ષમાં ન લેતા એનું વાચ્ય જો વિચારવામાં આવે તો એક સરખું હોય વાચ્ય. એવી રીતે આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આખી અખંડિત વસ્તુ ત્રિકાળી દ્રવ્ય છે, જે દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. હવે એ જ સમયે એનું પરિણમન પણ ચાલતું હોય છે. પ્રત્યેક સમયે પરિણમન વગરનો કોઈ જીવ નથી, જેમ ત્રિકાળી દ્રવ્ય વગરનો કોઈ જીવ નથી, એમ પરિણમન વગરનો પણ કોઈ જીવ નથી હોતો. આમાં આ પરિણમનમાં ત્રિકાળી દ્રવ્ય છે એ આખું પરમ નિરપેક્ષ છે, એને કોઈ સાપેક્ષતા નથી હોતી, કોઈ પર્યાયની સાપેક્ષતા નથી હોતી, કોઈ પરની સાપેક્ષતા નથી હોતી. એ પરમ નિરપેક્ષ પરિપૂર્ણ પરમાત્મા છે. એ પરમ પારિણામિક ભાવ સ્વભાવે રહેલો કારણ પરમાત્મા, અભેદ પરમાત્મા, એ પરિપૂર્ણ પરમાત્મા પરમ નિરપેક્ષ છે. એને કોઈ સાપેક્ષતા, કોઈ અપેક્ષા ક્યાંય પણ કેદી પણ લાગુ પડતી નથી, એવી પરમ નિરપેક્ષ વસ્તુ છે. હવે એનું પરિણમન છે, એનું પરિણમન થાય છે. પ્રત્યેક સમયે પરિણમન હોય, પરિણમન વગરનો જીવ ન હોય. તો એ પરિણમનમાં દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ, પછી ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, પછી એનો કાળ. તો કાળમાં શું છે કે કાળમાં એક ત્રિકાળ કાળ હોય અને એક વર્તમાન કાળ હોય. કારણ કે વર્તમાન સમય છે ને, સમય સમય એક સમયની વસ્તુ જે છે એનો એક સમય પણ હોય અને એની ત્રિકાળતા પણ હોય. તો એક સમયની જે વસ્તુ છે એ એક સમયને કહેવાય ઉત્પાદ. શું કહેવાય એને? ઉત્પાદ. એક સમયનો ઉત્પાદ અને બીજે સમયે એનો વ્યય. હવે ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય આપણે જે કહીએ છીએ એ ઉત્પાદ વ્યય એટલે દ્રષ્ટાંત પણ ઘણી વાર આવે કે ભાઈ દરિયામાંથી મોજા ઉછળે અને બીજે સમયે મોજા અંદર ચાલ્યા જાય. હે, તો એવા દ્રષ્ટાંતથી ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યયને સમજાવવામાં આવે. પણ એવી રીતે અંદરમાં ઉત્પાદ વ્યય નથી, એ સમજાવવાનો એક પ્રકાર છે. સમજાવવાનો એક પ્રકાર છે. ઉત્પાદ વ્યય કોને કહેવાય? કે કોઈ પણ ત્રિકાળી દ્રવ્ય જે છે એમાં કોઈ પણ સમયે પર્યાયનું ભાવ ઉત્પાદપણું થાય અને એનું ભાવ પરિવર્તન થયા કરે. પ્રત્યેક સમયે ભાવ પરિવર્તન, ભાવ એટલે ગુણો, એનું પરિવર્તન એટલે પર્યાય. એનું પરિવર્તન કયો, એનું પરિણમન કયો, એને કહેવાય પર્યાય. તો એ ભાવ પરિવર્તન કે ભાવ પરિણમન છે એ કેવું હોય કે જે સમયે ઉત્પાદ હોય એ સમયે એ પર્યાયનો વ્યય ન હોય. જે સમયે જે પર્યાયનો ઉત્પાદ હોય એ સમયે એ પર્યાયનો વ્યય ન હોય, પણ પૂર્વ પર્યાયનો વ્યય, વર્તમાન પર્યાયનો ઉત્પાદ અને અવલંબન પણે રહેલું ધ્રુવ, એને એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત કહેવામાં આવે. પૂર્વ પર્યાયનો વ્યય એટલે ક્યાં લાગુ પડે? કે વર્તમાન પર્યાયનો ઉત્પાદ છે એમાં પૂર્વ પર્યાયનો વ્યય છે. પૂર્વ પર્યાય નથી એમાં, વર્તમાન પર્યાયનો ઉત્પાદ છે એ સમયે પૂર્વ પર્યાયનો વ્યય છે. તો એ ઉત્પાદમાં પૂર્વ પર્યાય નથી, પૂર્વ પર્યાય વ્યય ભાવે ઉત્પાદમાં રહેલી છે અને એવી જ સમયે ઉત્પાદનું પરિણમન છે, એ જ સમયે ધ્રુવ ત્રિકાળ રહેલો છે. તો ઉત્પાદ 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 ઉત્પાદની સ્થિતિથી જ ધ્રુવ અને વ્યયનું નક્કી થઈ જાય છે. અને એ ઉત્પાદ જે સમયે થાય છે એનો બીજે સમયે નિયમથી વ્યય થાય છે, નિયમથી બીજે સમયે વ્યય થાય છે. હવે એ વ્યયવાળી પર્યાય, ઉત્પાદવાળી પર્યાય અને ધ્રુવ વસ્તુ, એ ત્રણેય એક સમયમાં ત્યારે તમારે વિચારમાં લેવી હોય તો વર્તમાન ઉત્પાદ છે એનાથી તમને ત્રણેય વસ્તુનો ખ્યાલ આવી શકે. વર્તમાન ઉત્પાદ છે તો કે વર્તમાન ઉત્પાદ કોનો છે? તો કે ધ્રુવનો વર્તમાન ઉત્પાદ છે, ધ્રુવમાંથી થતો વર્તમાન ઉત્પાદ છે. તો કે એ સમયે કઈ પર્યાય નથી? તો કે એ સમયે પૂર્વ પર્યાય વ્યયરૂપ છે, વર્તમાન મોજૂદ નથી પૂર્વ પર્યાય. જેમ કે તમે વિચાર કરો કે સમ્યક દર્શનની પર્યાય કોઈ જીવને પ્રગટ થઈ વર્તમાનમાં ઉત્પાદ રૂપે, તો એ સમયે મિથ્યાત્વની પર્યાય નથી. તો મિથ્યાત્વની પર્યાયનો એ સમયે વ્યય છે, સમ્યક દર્શનની પર્યાયનો એ સમયે ઉત્પાદ છે અને ધ્રુવનું અવલંબન છે. તો ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત એક સમયમાં થઈ ગયા. હવે આ તો આપણે સમ્યક દર્શનની પર્યાય અને મિથ્યાત્વની પર્યાય એના ભાવ પરિવર્તનમાં એવું ઉતાર્યું. ભાવ પરિવર્તન એટલે પ્રત્યેક સમયે નવો 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 ભાવ થવો, એને ઉત્પાદ કહેવામાં આવે. દરિયાના દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે કે આ મોજા ઉછળા એને ઉત્પાદ કીધો, મોજા અંદર સમાઈ ગયા એને વ્યય કીધો. એવી રીતે કાંઈ અહીંયા કાંઈ આમ ઉત્પાદ અંદર દ્રવ્યમાંથી થાય છે અને આમ કાંઈ વ્યય થાય છે એવું અંદરનું કોઈ સ્વરૂપ નથી. ત્યાં તો અસંખ્ય પ્રદેશ આમ પથરાયેલા છે, ત્યાં ઉપર ઉત્પાદ વ્યય એટલે ભાવ પરિવર્તન ચાલ્યા કરે છે. પ્રત્યેક સમયે ભાવ આવે ભાવ જાય, ભાવ આવે ભાવ જાય, ભાવ આવે ભાવ જાય, એને એમ કહેવાય કે ઉત્પાદ વ્યય ચાલ્યા કરે છે. આ આખી સપાટી ઉપર ભાવનું પરિણમન ચાલ્યા કરે છે. એક નવો ભાવ આવ્યો, જૂનો ભાવ વ્યય થયો. નવો ભાવ આવ્યો એનું નામ જ જૂનો ભાવ વ્યય થયો. તો એ નવો ભાવ આવ્યો એને જ એમ કહેવાય કે જૂના ભાવનું વ્યયરૂપ પરિણમન થઈ ગયું, એને એમ કહેવાય કે ઉત્પાદ વ્યય. ઉત્પાદ વ્યયને આપણે ઘણીવાર શું છે કે ઓલા દ્રષ્ટાંત આપતા હોય ને, દ્રષ્ટાંત પ્રમાણે જ્ઞાનમાં એક ચિત્ર બનાવી લીધું હોય. શું કે ઉત્પાદ થયો પછી આમ વ્યય થયો, આ ઉત્પાદે લક્ષ કર્યું પછી લક્ષ છોડીને પાછું વ્યય થઈને અંદર ગયું, એમ એક ચિત્ર બનાવી લીધું હોય. તો એવી રીતે અંદરમાં એવી સ્થિતિ નથી હોતી. અંદરમાં ભાવ પરિવર્તન, ભાવ પરિણમન, એને ઉત્પાદ વ્યય કહેવામાં આવે. પેલામાં પેલી વાત. હવે આપણે જે ચર્ચા સવારે કરતા હતા ને, એ ભાવ પરિણમનની ચર્ચા આપણે કરી અને એમાં આપણે કાળ નામના સમયને લીધો. હવે એ સમય છે ને, એ સમય છે એ ઉત્પાદ છે. ઉત્પાદ ઉત્પાદ હોય છે ને એ હંમેશા નિરપેક્ષ હોય છે. ઉત્પાદ કદી સાપેક્ષ નથી હોતો, કારણ કે એ પર્યાયનો સ્વભાવ છે. જો એક જ સમયમાં નિરપેક્ષ પરિણમન પણ ચાલે છે, સાપેક્ષ પરિણમન પણ ચાલે છે. સમય એક છે, બે સમયની વાત નથી આ, કે ભાવનો સમય જુદો અને કાળનો સમય જુદો, એમ બે સમયની આ ચર્ચા નથી. એક જ સમયમાં એક જ કાળે જે સમયે ઉત્પાદ છે એ જ સમયે ઉત્પાદના કાળે અનંત ગુણની અનંત પર્યાયોનું ભાવરૂપ પરિણમન એ જ સમયે થયા કરે છે. બે સમય નથી આ. જો બે સમય તમે લ્યો તો એ સિદ્ધ જ ન થઈ શકે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. એક જ સમયમાં આ બધું થાય છે. જે સમયે ભાવનું પરિણમન છે એ જ સમયે કાળનો ઉત્પાદ છે, એ જ સમયે નિર્વિકલ્પ વસ્તુ છે, એ જ સમયે ઉત્પાદ છે, એ જ સમયે વ્યય છે. બધું એક સમયમાં રહેલું છે. આખી સમયની જ રમત છે. વર્તમાન સમયમાં જ મોટો પુરુષાર્થ છે. આગળ પાછળની પર્યાય સાથે તો કાંઈ સંબંધ જ નથી, કારણ કે પૂર્વની પર્યાયો પારિણામિક ભાવે, ભાવિની પર્યાયો પારિણામિક ભાવે, એની સાથે તો બિલકુલ સંબંધ નથી. એમાં તો કોઈ ચાર ભાવનું પરિણમન જ નથી હોતું. પૂર્વ પર્યાયને ભાવિની પર્યાયને કાંઈ સંબંધ જ નથી. વર્તમાન પર્યાયથી જ આપણે નિયમથી નક્કી કરવાનું છે કે આપણે ત્રિકાળી દ્રવ્યને કેવી રીતે લક્ષમાં લેવું, કેવી રીતે એના સંબંધીના વિકલ્પ છોડવા અને નિર્વિકલ્પ વસ્તુને ગ્રહણ કેવી રીતે કરવી, અસ્તિત્વ ગ્રહણ કેવી રીતે કરવું, એ વર્તમાન પર્યાયથી જ ખ્યાલ આવે છે બધો. એ અંદરના આ બધા આપણે ભેદ કરીને સમજી એ વિકલ્પ છે. વિકલ્પથી દીવા જેવું નથી. વિકલ્પ ભલે રહ્યો, વિકલ્પને તમે દૂર નહીં કરી શકો. વિકલ્પમાં અહમ છોડવાનું છે. વિકલ્પ વિકલ્પની જગ્યાએ છે. વિકલ્પને દૂર કરવાનો પુરુષાર્થ કોઈ કરે તો વિકલ્પની સત્તા આપણા હાથમાં નથી કે આપણે એને કંઈ ખસેડી શકીએ કે આપણે એને દૂર કરી શકીએ. આપણા હાથમાં સત્તા શું છે? નિર્વિકલ્પ તત્વની. આપણા હાથમાં અહમ કરવા લાયક વસ્તુ શું છે? તો કે નિર્વિકલ્પ વસ્તુ છે. વિકલ્પ તો ફરતો છે. ફરતી વસ્તુ ઉપર કોઈ અધિકાર કોઈનો ન હોય. સ્થિર વસ્તુ ઉપર તમે શ્રદ્ધાન કરી શકો, સ્થિર વસ્તુને તમે લક્ષમાં લઈ શકો, સ્થિર વસ્તુમાં તમે અહમ કરી એને જ્ઞાનનું જ્ઞેય બનાવી એમાં લીનતા કરી શકો. ફરતી વસ્તુ હોય એમાં તમે કદી તમે એને કોઈ દિવસ પલટાવી ન શકો, કોઈ દિવસ એ ફરતી વસ્તુને સ્થિર પણ ન કરી શકો. એટલે આ જે આખી ઉત્પાદ વ્યયની સ્થિતિ છે, આ ઉત્પાદ જે આપણે કાળમાં લઈ છીએ એ ઉત્પાદ છે ને એ નિરપેક્ષ છે. પેલા તો પહેલામાં પહેલા ઉત્પાદ નિરપેક્ષ છે, વ્યય પણ નિરપેક્ષ છે, અને ભાવ પરિણમન છે. ગુણોનું પરિણમન, જેટલું ગુણોનું પરિણમન થયા કરે છે એ નિયમથી સાપેક્ષ છે. એમાં નિયમથી સાપેક્ષપણું લાગુ પડે છે. એમાં કેવી રીતે સાપેક્ષપણું લાગુ પડે? તો કે જેટલા ગુણોનું પરિણમન ચાલી રહ્યું છે એ બધા ગુણોનો પરિણમનમાં કર્મ સાપેક્ષતા લાગુ પડે છે. કોઈને કોઈ કર્મ સાપેક્ષતા વગર કોઈ ગુણનું પરિણમન નથી હોતું. યા તો કર્મના ઉદયની સ્થિતિ હોય તો અહીંયા ઔદયિક ભાવ હોય છે, યા તો કર્મના ક્ષયોપશમની સ્થિતિ હોય તો અહીંયા ક્ષયોપશમ ભાવ હોય છે, કર્મના ક્ષયની સ્થિતિ હોય તો અહીંયા ક્ષાયિક ભાવ હોય છે. એ જે ભાવ પરિવર્તન, ભાવ પરિણમન જે ચાલે છે એ નિયમથી સાપેક્ષતાવાળું હોય છે. નિયમથી અહીંયા જ્યારે એવું પરિણમન પર્યાયમાં ચાલે ત્યારે ત્યાં કર્મનો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય નિમિત્તપણે હોય હોય ને હોય, કર્મનો ઉદય, અનુદય કે અભાવ નિમિત્તપણે હોય હોય ને હોય, એવું અહીંયા પરિણમન વર્તમાન પર્યાયમાં પરિણમન રૂપે સાપેક્ષતાપૂર્વક ચાલતું હોય છે. એવું સાપેક્ષતાપૂર્વક પરિણમન ચાલતું હોય ત્યારે પણ ઉત્પાદ જે થયો છે એ ઉત્પાદની સાથે જ ભાવનું પરિણમન ચાલે છે. એ કાળનો જે ખંડ પડે છે ને, સમયનો ખંડ કહેવાય કાળને, એ સમયનો ખંડ છે, એ ખંડની સાથે ભાવનું પરિણમન ચાલે છે. એ ભાવનું પરિણમનમાં સુત્તા ને અસુત્તા છે. એ સુત્તા ને અસુત્તા કર્મ સાપેક્ષ છે. એટલે એ સુત્તા ને અસુત્તા કર્મ સાપેક્ષ હોવાને કારણે એ ઉત્પાદ ઉત્પાદને વ્યય નિરપેક્ષ છે. એની સાથે રહેતી હોવાને સાથે રહેતી હોવા છતાં એ ખરેખર એ ઉત્પાદ નિરપેક્ષમાં એ ભાવરૂપ પરિણમનની વ્યવસ્થા સમાતી નથી. કારણ કે એ પણ સમયવર્તી છે, ઓલો ઉત્પાદ પણ સમયવર્તી છે. આ જે ભાવની પરિણમનની સ્થિતિ છે એ સાપેક્ષતાપૂર્વક ઉત્પન્ન થતી સ્થિતિ છે. જેમ કે અહીંયા રાગ ભાવ ઉત્પન્ન થયો, હે રાગ ઉત્પન્ન થયો. હવે ઉત્પાદ જે આવ્યો અંદરથી, તો 140માં કળશમાં લીધું છે. આ પહેલા મેં અહીંયા કીધું હતું એક વખત કે ઉત્પાદ જે આવ્યો, તો ઉત્પાદ જે આવ્યો એ તો શું આવ્યો? એ તો જ્ઞાનનો ઉત્પાદ આવે છે અંદરથી. અંદરથી તો કઈ રાગ આવતો નથી. અંદરથી જો રાગ આવે તો ત્રિકાળી દ્રવ્ય રાગવાળું થઈ જાય, તો એવું તો છે નહીં. અંદર રાગ જાતોય નથી. અંદર રાગ જાય તોય પારિણામિક ભાવ છે એ રાગવાળો થઈ જાય. એ વિષય તો આપણે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વવ્યક્તિ અંતરનિમગ્ન છે એમાં ઘણી વાર લઈ લીધો છે. પણ એમાં ઘણા પ્રશ્નો આવે છે. ઘણા એમ કે ભાઈ રાગ એમ કયો કે રાગ બહાર રહી જાય છે તો એનો અર્થ શું? તો કે ભાઈ રાગ બહાર રહી જાય છે એટલે રાગ કાંઈ બહાર અહીંયા કાંઈ સ્ટોક નથી હોતો. અહીંયા રાગ બહાર રહી જાય છે, રાગ બહાર રહી જાય છે ને વ્યય અંદર વયો જાય છે રાગ છોડીને, એનો મતલબ એવો નથી કે રાગનો કાંઈ સ્ટોક થઈ જાય છે બહાર, એમ કહેવાનો આશય જ નથી હોતો કોઈનો. રાગ ત્યારે ખરેખર સન્મુખતા પરની સન્મુખતા પૂર્વક જ રાગનું ઉત્પન્નપણું થાય. કર્મની સાપેક્ષતા પૂર્વક જ રાગ ઉત્પન્ન થાય. કર્મની સન્મુખતા પૂર્વક જ રાગની ઉત્પત્તિ થાય. ચારિત્ર મોહની કર્મનો ઉદય હોય અહીંયા રાગની સ્થિતિ ઉત્પન્ન થવાનો સ્વકાળ હોય ત્યારે અહીંયા રાગ ઉત્પન્ન થાય. હવે એ ઉત્પન્ન થઈ ગયો એક સમયે, ભાવનું પરિણમન થઈ ગયું, આમાં ઉત્પાદમાં ભાવનું પરિણમન લાગુ પડી ગયું. હવે એ ભાવનું પરિણમન લાગુ પડ્યું એ સમયવર્તી છે. હવે સમયવર્તી છે તો બીજે સમય એ પર્યાય શું થઈ ગઈ, વ્યય થઈને પારિણામિક ભાવે ચાલી ગઈ. હે, તો કોઈ એમ કે ભાઈ રાગ બહાર રહી ગયો, એમ શબ્દ એમ આવે કે રાગ બહાર રહી ગયો અને એ પર્યાય અંદર ચાલી ગઈ. તો રાગ બહાર રહી ગયો એનો અર્થ એમ કે રાગ અંદર નથી જતો. રાગ બહાર રહી ગયો એટલે રાગનો ક્યાંય બહાર સ્ટોક રહીએ છીએ એમ કહેવાનો આશય નથી. રાગ બહાર રહી ગયો એનો મતલબ કે વિભાવ જ્યારે પરનું લક્ષ હોય ને ત્યારે જ ઉત્પન્ન થાય. હવે એ અંદર જયારે પર્યાય ગઈ ત્યારે એ પરનું લક્ષ તો છે નહીં, અંદર પર્યાય ગઈ ત્યારે ત્યારે તો એ સ્વમાં અંદર ચાલી ગઈ છે. તો પરનું લક્ષ છોડીને અંદર ગઈ તો રાગ ઉત્પન્ન જ થયો ત્યારે. અહીંયા રાગ અંદર કેવી રીતે જાય ત્યારે અહીંયા રાગ છે જ નહીં. લક્ષપૂર્વક રાગ હોય, પરના લક્ષપૂર્વક રાગ હોય એટલે એ તો અંદર જાય જ નહીં. તો અંદર તો જેવી ઉત્પાદ પર્યાય આવી હતી એવી જ પર્યાય અંદર ગઈ છે. ભાવનું પરિણમન હતું, એ ભાવનું પરિણમન જેવું હતું એ થઈ અને ભાવનું પરિણમન છોડીને પર્યાય અંદર ગઈ છે. હવે એ પર્યાય અંદર ગઈ એ કાંઈ અંદર જે ક્રિયા થઈ લઈને ગઈ નથી, અંદર એ ક્રિયા તો બહાર રહી ગઈ છે. તો એ ક્રિયા બહાર રહી ગઈ તો એનું ફળ શું રાગ થયું એનું, અંદર તો પારિણામિક ભાવે વહી ગઈ પર્યાય. તો શું, તો કે અહીંયા નિયમથી બહારમાં કર્મનો બંધ થાય છે, એને નવો બંધ થાય છે. પૂર્વકર્મનો ઉદય, એમાં જોડાણ અને નવા કર્મનો બંધ, એવી ટ્રાયંગલની સ્થિતિ પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે. પ્રત્યેક સમયે જૂના કર્મનો ઉદય, એમાં એનું જોડાણ, અને એ જોડાણના સમયે જૂના કર્મનો ઉદય એટલે એ તો નિર્જરી ગયું જૂનું કર્મ. હવે એ જ સમયે પાછું અહીંયા જો પર્યાયમાં રાગ થયો તો એ રાગના નિમિત્તે પાછો નવા કર્મનો બંધ થયો. એક જ સમયમાં બંધપૂર્વક નિર્જરા અજ્ઞાનીને હોય અને એક જ સમયમાં અબંધપૂર્વક નિર્જરા જ્ઞાનીને હોય, આવી સ્થિતિમાં જીવનું પરિણમન ચાલી રહ્યું છે. હવે એ પરિણમનના સમયે ભાવ અને કાળની આપણી ચર્ચા મુખ્ય છે. હવે એ કાળમાં ઉત્પાદ છે એ નિરપેક્ષ છે, ઉત્પાદ અંદરથી કાંઈ લઈને નથી આવતો. જો ઉત્પાદ અંદરથી લઈને આવતો હોય તો દ્રવ્ય એવું થઈ જાય, જો ઉત્પાદ વ્યય થઈને અંદર જતો હોય કાંઈ લઈને જતો હોય તો દ્રવ્યમાં ચાલ્યું જાય એવું એવું તો કાંઈ છે નહીં. તો ઉત્પાદ કેવો છે, એ નિરપેક્ષ છે. હવે એ નિરપેક્ષ ઉત્પાદમાં જ્યારે એનું પરિણમન થાય છે, જે સમયે ઉત્પાદ થાય એ સમયે, ત્યારે એ ભાવનું પરિણમન ઉત્પાદ સાથે એકરૂપ થઈને ચાલે છે. એને એમ કહેવામાં આવે કે આ પર્યાય અત્યારે સાપેક્ષ થઈ ગઈ, સાપેક્ષ થઈ ગઈ પર્યાય. પર્યાયનું પરિણમન થયું ને તો એ ભાવ ભયડો એમાં તો એ સાપેક્ષ થઈ ગઈ પર્યાય. એટલે શું કર્યું કે દ્રષ્ટિનો વિષય જયારે સિદ્ધ કરવો હોય ત્યારે આખી પર્યાયને શું કહે કે પર્યાય હે છે, પર્યાય પરદ્રવ્ય છે, પર્યાય પર સ્વભાવ છે. આખી પર્યાયને હે કહી દઈએ, આખી પર્યાયને પર સ્વભાવ કહી દઈએ, આખી પર્યાયને પરદ્રવ્ય કહી દઈએ. નિયમસારમાં તો ત્યાં સુધીની વાત આવે, પચાસની ગાથામાં પર સ્વભાવ કે પરદ્રવ્ય કે હે કે. હવે એમાં હેમાં શું લીધું એને, તો કે એ ઉત્પાદને લઈ લીધો અને ભાવ પરિણમનને લઈ લીધું, બેયને હે કહી દીધા. શું કામ બેયને હે કીધા, કે ત્રિકાળી દ્રવ્યને સિદ્ધ કરવું છે. અત્યારે અત્યારે ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ ચાલતી હોય ત્યારે વર્તમાનમાં ઉત્પાદ અને એનું ભાવ પરિણમન એ બેય હે છે, એ કોઈ ત્રિકાળી દ્રવ્યના નથી, એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવો હોય ત્યારે એ જ શૈલી ચાલતી હોય. પણ જ્યારે તમારે અનુભવની પ્રક્રિયામાં તમે ચડો, જ્યારે તમારે વિકલ્પ તોડવાની પ્રક્રિયા ચાલે, જ્યારે તમે સ્વસંવેદન લેવાની પ્રક્રિયા કરો, ત્યારે તમે જ્ઞાનનો જે ઉત્પાદ છે એને તમે કાઢી ન શકો. તમે રાગ તો નીકળી જાય, રાગ તો અનુભવના કાળે ન હોય, પણ અનુભવના કાળે જ્ઞાન હોય, સિદ્ધ દશામાં પણ જ્ઞાન હોય, અરિયંતમાં પણ જ્ઞાન હોય. જ્ઞાન ક્યારેય નીકળી ન શકે, જ્ઞાનની પર્યાયમાંથી જ્ઞાનને ન કાઢી શકો. ચારિત્રની પર્યાયમાંથી રાગ નીકળી જાય, જ્ઞાનની પર્યાયમાંથી અજ્ઞાન નીકળી જાય, પણ જ્ઞાન ન નીકળે ક્યારે. એ 140 કળશમાં લીધું ગુરુદેવે, એમ કીધું ત્યાં 140 કળશમાં કે ભાઈ આ મતિશ્રુત અવધિ મન પર્યાયને કેવળ પાંચેય પર્યાય લીધી, પાંચેય કેવળ જ્ઞાન પણ લીધું છે એમાં. તમે એનો વિચાર કરીને વાંચજો તો ખબર પડી જશે એમાં કે આ આપણે અત્યારે જે વિષય ચાલે છે એની સાથે આનું કેટલું જોડાણ થાય છે. તો ગુરુદેવને ત્યાં પ્રશ્ન કર્યો કે ભાઈ આ મતિશ્રુત અવધિ મન પર્યાયને કેવળ આ પાંચ છે, એ પાંચેય ભેદ છે અને તમે જૂઠા કયો છો. આમાં 140 કળશમાં રાજમલજીએ લખ્યું છે કે આ પાંચેય ભેદ જૂઠા છે, પાંચેય ભેદ જૂઠા, જેટલા તમે ભેદ કરો એ જૂઠા એમ. તો એ કે કે ભાઈ કેમ જૂઠા છે, તો કે એ જ્ઞાનના વિશેષો છે. જ્ઞાન સામાન્ય છે અને એ જ્ઞાનના વિશેષો છે. તો કે વિશેષો એટલે શું? તો કે વિશેષો એટલે મતિ જ્ઞાન જે પ્રકારે જાણે, શ્રુત જ્ઞાન જે પ્રકારે જાણે, અવધિ જ્ઞાન, મનપરી જ્ઞાન, કેવળ જ્ઞાન પૂરું જાણે, જાણવાની અપેક્ષાએ એ જ્ઞાનના ભેદ પડ્યા છે. પણ જ્ઞાન કેવું છે? તો કે જ્ઞાન તો જ્ઞાન માત્ર છે. તો કે એ જ્ઞાન માત્ર છે એ શું છે? પછી ગુરુદેવને પૂછ્યું કે ભાઈ આ ભેદો જૂઠા છે તો સાચું શું છે? ત્રણ વખત શ્રોતાએ પૂછ્યું છે માં 140માં કળશમાં કે આ ભેદ જૂઠા છે, ભેદ જૂઠા છે. તો આ બધી તો પર્યાયો જ છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રિય જ્ઞાન, કેવળ જ્ઞાન બધી પર્યાયો છે, અને કેવળ જ્ઞાન નહીં તમે જૂઠું કયો છો, તો સાચું શું છે? તો ગુરુદેવે એમ કીધું કે સાચું જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાય. તો કે કેવળ જ્ઞાનની પર્યાય એ જ્ઞાનની પર્યાય નથી, મતિ જ્ઞાનની પર્યાય એ જ્ઞાનની પર્યાય, શ્રુત જ્ઞાનની પર્યાય એ જ્ઞાનની પર્યાય, અવધિ મનપ્રિય કેવળ બધી જ્ઞાનની જ પર્યાય છે. તો પછી એને તમે જૂઠા કહીને જ્ઞાનની પર્યાય ને સાચી કેમ કયો છો? તો કે એ જેટલા તું ભેદ પાડને સામાન્યના વિશેષ ભેદ પાડ, સામાન્ય છે એને જ્ઞાનની પર્યાય કહેવાય અને વિશેષ છે ને એને ભેદરૂપ કહેવાય. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રિય જ્ઞાન, કેવળ જ્ઞાન, જ્ઞાન છે એ જ્ઞાન 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 સામાન્ય છે, અને આ ભેદ પડે છે ને એ બધું વિશેષ છે. તો એ વિશેષને ત્યાં જૂઠા કીધા. એ વિશેષ કયું? તો કે આ ભાવ પરિણમન, આ ભાવ પરિવર્તન, આ ગુણની પર્યાય એને વિશેષ કહેવામાં આવે. એ ભાવ પરિવર્તન, એ ભાવ પરિવર્તન કેવું છે? એ બધું કર્મ સાપેક્ષ છે. તો કે જ્ઞાનની પર્યાય, તો કે જ્ઞાનની પર્યાય નિરપેક્ષ છે. તો કે કેવી રીતે નિરપેક્ષ છે? કે જ્ઞાનની પર્યાય જ્ઞાયકમાંથી આવે છે એટલે એ નિરપેક્ષ છે. મતિ જ્ઞાન નથી આવતું જ્ઞાયકમાંથી, શ્રુત જ્ઞાન જ્ઞાયકમાંથી નથી આવતું, જાણવાની અપેક્ષા એ એના નામ પડે છે. એ અંદરથી નથી આવતું મતિ જ્ઞાન. જો મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ અંદરથી આવતા હોય તો અંદર પાંચ ભાવવાળો આત્મા થઈ જાય. અંદર તો પરંપરિણામિક ભાવવાળો આત્મા છે, ઔપસમિક, સયોપસમિક ને સાહિક ભાવવાળો આત્મા નથી. આત્મા પરંપરિણામિક ભાવવાળો છે. તો પરંપરિણામિક ભાવમાંથી ઉત્પાદ થતું લક્ષણ હોય એ જ્ઞાન લક્ષણ કેવું હોય? તો કે એ જ્ઞાન લક્ષણ જ્ઞાનની પર્યાય પણ નિરપેક્ષ હોય, એ સત હોય, એ ઉત્પાદરૂપ હોય. એ જ્ઞાનની પર્યાયમાં જ્યારે ભાવનું પરિણમન ભળે ત્યારે એમ કહેવાય કે આ મતિ જ્ઞાન થઈ ગયું, આ શ્રુત જ્ઞાન થઈ ગયું, આ અવધિ જ્ઞાન થઈ ગયું, આ મનપર્યાય જ્ઞાન થઈ ગયું, આ કેવળ જ્ઞાન થઈ ગયું. ત્યારે પણ જ્ઞાનની પર્યાય તો જ્ઞાનની પર્યાય રૂપ જ છે, એ જ્ઞાન તો જ્ઞાનરૂપ છે. મતિની ઉપાધિ જોઈડી છે એમાં, શ્રુતની ઉપાધિ જોઈડી છે. આ બધી ઉપાધિઓ છે. ઉપાધિઓ એટલે વધારાની ચીજ, ઉપાધિ એટલે વધારાની ચીજ. અને ઓલી ઉપાધિ વગરનું જ્ઞાન, તો કે એ તો મૂળ ચીજ. એમાં એમ લીધું છે કે વસ્તુ માત્રની મૂળ અવસ્થા એને કાળ કહેવામાં આવે. 252 કળશ વાંચવો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, એમાં દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ, તો કે એની સામે પરદ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ ને પરભાવ ઉતાર્યા. તો કે પરભાવ, પરદ્રવ્ય એટલે શું? તો કે આ જ્ઞાયક ભાવ નિર્વિકલ્પ વસ્તુ માત્ર છે, એ દ્રવ્ય છે, એ સંબંધીનો વિકલ્પ ઉઠાવવો કે આ દ્રવ્ય છે, દ્રવ્ય છે, એનું નામ પરદ્રવ્ય. સવિકલ્પ ભેદ કલ્પના, એવો શબ્દ વાપરો, સવિકલ્પ ભેદ કલ્પના. ક્ષેત્ર છે, તો કે આ ક્ષેત્ર, આ ક્ષેત્ર, આ ક્ષેત્ર, આ ક્ષેત્ર, આ ક્ષેત્ર, તો કે એ પર ક્ષેત્ર થઈ ગયું, અસંખ્ય પ્રદેશ ક્ષેત્ર ને તે છોડી દીધું. કાળ છે, તો કે કાળમાં તે ખંડ પાડ્યો જો તો એને પરકાળ કહી દીધો, અહીંયા ત્રિકાળની અપેક્ષા એ પરકાળ કીધો. ભાવમાં તે ગુણના ભેદ કર્યા તો એને પરભાવ કહી દીધો. એમ કહીને આવી આખી સ્થિતિ બતાવતા બતાવતા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ, પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ, એની સ્થિતિ કરતા કરતા અહીંયા એમ કહેવા માંગે છે કે ભાઈ જ્ઞાનની પર્યાય છે એ સત લક્ષણ છે, એ ઉત્પાદનું લક્ષણ છે. કોઈ જ્ઞાન વગરનો જીવ નહીં મળે તમને, રાગ વગરનો જીવ મળશે, સમ્યક દર્શન વગરનો જીવ મળશે, કેવળ જ્ઞાન વગરનો જીવ મળશે, પણ જ્ઞાન વગરનો જીવ નહીં મળે. એનો મતલબ શું થયો? કે જ્ઞાન લક્ષણ છે આત્માનું, એ સદાય એની સાથે રહે છે. પૂજ્ય બેનશ્રીની ચર્ચાઓ તમે સાંભળો, બેનશ્રીની ચર્ચામાં આ લક્ષ લક્ષણની ચર્ચાઓ બહુ આવે. અને એ લક્ષ લક્ષણ બે નિરપેક્ષ, બે પોતપોતાની જગ્યાએ, બે પોતપોતામાં, અને એ લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કર્યા કરે, એવી ચર્ચાઓ એની એની ચર્ચાઓમાં ખૂબ આવે. બેનશ્રીની ચર્ચાઓમાં લક્ષ લક્ષણની ચર્ચા, જ્યાં લક્ષણને મતિશ્રુતને લક્ષણ ન કહે, મતિશ્રુતને લક્ષણ કહે તો કાયમ રહેવું જોઈએ. તો કેવળ જ્ઞાન થાય ત્યારે મતિશ્રુત તો છે નહીં,
હવે કેવળ જ્ઞાનને લક્ષણ કહીએ તો અત્યારે કેવળ જ્ઞાન છે નહીં, તો લક્ષણ કોને કહેવાય? તો કે જે કાયમ દ્રવ્યની સાથે રહી એનું નામ લક્ષણ. તો કે એ લક્ષણ કેવું હોય? તો કે એ નિરપેક્ષ હોય. એ નિરપેક્ષ શું કહેવાય? તો કે એ સમયનો એક અંશ જેને ઉત્પાદ કીધો એને લક્ષણ કહેવામાં આવે. અને એ લક્ષણમાં જે જે ગુણોની પર્યાયોનું ભાવ પરિણમન ભળે તો એ શુદ્ધતા કે અશુદ્ધતા જે થઈ એ ખરેખર કર્મ સાપેક્ષ હોવાને કારણે એ શુદ્ધતા ને અશુદ્ધતાથી જુદું એક જ્ઞાન છે, એ જ્ઞાનમાં આત્મા રહેલો છે એમ અહીંયા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં સિદ્ધ કરવાનો ભાવ સવારે ચર્ચા ચાલી હતી. એમાં કોઈ પ્રશ્ન પણ એક બે આવતા હતા એટલે આ એનું સ્પષ્ટીકરણ આવી રીતે રહેલું છે. હજી ન સમજાય? હા હા, કેવડી ભગવાનને કર્મની સાપેક્ષતા ન હોય પણ કર્મનો અભાવ થયો એવી સાપેક્ષતા કેવળ જ્ઞાનમાં લાગુ પડે. સમ્યક દર્શન થયું તો દર્શનમાં અભાવ છે એવી કર્મની સાપેક્ષતા લાગુ પડે. કેવળ જ્ઞાન થયું તો અહીંયા ચાર ઘાતી કર્મનો અભાવ છે એવી સાપેક્ષતા અહીંયા લાગુ પડે. સિદ્ધ દશાનું આપણે લીધું હતું તો સિદ્ધ દશામાં પહેલે સમયે ચાર અઘાતી કર્મનો અભાવ છે એવી સાપેક્ષતા લાગુ પડે. પછી એમ કે બીજે સમયે, તો કે બીજે સમયે પણ અભાવની સાપેક્ષતા લાગુ પડે તો એને સાહિક ભાવ કહેવાય. પણ બીજે સમયે અભાવની સાપેક્ષતા અહીંયા કર્મ જ નથી ત્યાં. બીજો સમય સિદ્ધનો છે એમાં ત્યાં કર્મ છે જ નહીં ત્યાં. પછી અભાવની સાપેક્ષતાનો પ્રશ્ન ક્યાંથી ઉભો થાય? મેં એને કહી શકાય સાહિક ભાવ એને કીધો હોય ને. એટલે દરેક સમયે એમ કે અહીંયા અભાવરૂપ પરિણમન છે, અભાવરૂપ અભાવરૂપ કોઈ કર્મો નથી હોતા એ અપેક્ષાએ એમ કહેવાય. શાસ્ત્રમાં આવે કે સિદ્ધને કેટલા ભાવ હોય? તો કે પરમ પરિણામિક ભાવ અને સાહિક ભાવ બે ભાવ હોય એમ આવે શાસ્ત્રમાં આવે. હવે સાહિક ભાવ ક્યાં કઈ અપેક્ષાએ લખ્યું છે? કે પહેલા સમયે ચાર અઘાતી કર્મનો ત્યાં અભાવ થયો છે એ સમયે એને સાહિક ભાવ કહેવામાં આવ્યો. પણ ખરેખર ચાર અઘાતી કર્મનો અભાવ થાય અહીંયા અવ્યાબાદ સુખ પ્રગટ થાય, અગુરુ લઘુત્વ સૂક્ષ્મત્વ અને અવગાહનત્વ એવા ચારેય જે પ્રતિજીવી ગુણો હોય એની પણ શુદ્ધતા થઈ જાય. એટલે આ ચાર ઘાતી કર્મ જાય ત્યારે ચાર ગુણો પ્રગટ થયા હોય, પછી આઠેય ગુણોની પ્રગટતા થઈ જાય તો એમ કહેવામાં આવે કે સિદ્ધ અત્યારે કેવી રીતે પરિણમ રહ્યા છે? તો કે એને સાહિક ભાવ છે પરિણમન અપેક્ષાએ, દ્રવ્ય અપેક્ષાએ પરમ પરિણામિક ભાવ છે. હવે સાહિક ભાવ તો પહેલા સમયે થઈ ગયો ક્ષય. સાહિક ભાવ કોને કહેવાય? કર્મના ક્ષયે જે ભાવ ઉત્પન્ન થાય તેને સાહિક ભાવ કહેવામાં આવે. હવે કર્મનો ક્ષય પહેલા સમયે થઈ ગયો, બીજા સમય તો કર્મ જ નથી, ક્ષયની અપેક્ષા ના લાગુ પડે તો સાહિક ભાવ કેવી રીતે કહેશો તમે? એને એ તો પારિણામિક થઈ ગયું બધું. ત્યાં હવે કાંઈ કોઈ અપેક્ષા જ લાગુ નથી પડતી. એવી જ રીતે જીવનું ઉત્પાદરૂપ પરિણમન અત્યારે પણ છે, એમાં પણ કોઈ સાપેક્ષતા લાગુ નથી પડતી. એના ભાવ પરિણમનની ગુણોની પર્યાયો છે, ગુણોનું પરિણમન છે એમાં સાપેક્ષતા લાગુ પડે છે. અત્યારે ઉત્પાદ નિરપેક્ષ પ્રગટ થાય છે, અત્યારે એ ઉત્પાદ નિરપેક્ષ છે, એ નિરપેક્ષ ધ્રુવને પ્રસિદ્ધ કરતો પ્રગટ થાય છે. અને એ ઉત્પાદ નિરપેક્ષ ધ્રુવને પ્રસિદ્ધ કરીને ઉત્પન્ન થઈ અને વ્યય પામે છે, અને એ વ્યય પણ નિરપેક્ષપણે અંદર જાય છે. એવી કોઈ વ્યવસ્થા ઉત્પાદ વ્યય ધ્રુવ્યુત્તમ સતમાં, જે આ બધી 17-18 ગાથા, 181-82-83 ગાથા, 69-70 ગાથા, એમાં બધામાં જે વિષય આવે છે ને કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે, તો હવે એ અનુભવમાં આવી રહ્યો છે ત્યાં તમે કઈ પર્યાય લેશો? તમે મતિશ્રુતની પર્યાય તમે એમાં લ્યો તો એમાં સ્વસંવેદન આવી જાય. સ્વસંવેદન તો છે નહીં અત્યારે, કેવળ જ્ઞાનની પર્યાય તો અત્યારે હોય નહીં. તો કે અહીંયા જ્ઞાનની પર્યાયની વાત છે, અહીંયા ઉપયોગ લક્ષણની વાત છે. જ્ઞાનનું નિરપેક્ષ ઉપયોગ લક્ષણ જે પ્રત્યેક સમયે આત્મામાંથી પ્રગટ થાય છે, એ જ્ઞાનના નિરપેક્ષ ઉપયોગ લક્ષણમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. ઉપયોગમાં ઉપયોગ જ છે, ઉપયોગમાં ક્રોધાદી ભાવ નથી, ત્યાં સદુપયોગ થઈ જાય છે. જ્ઞાનની પર્યાયમાં આત્મા અનુભવમાં આવી રહ્યો છે ત્યાં એ જ્ઞાનની પર્યાય ભાવશ્રુત નામ પામી જાય છે. ભાવશ્રુત જ્ઞાનમાં કોઈ જીવને આત્માનો અનુભવ થતો નથી. સાંભળજો બરાબર, આ શબ્દ હું બોલું છું એમ જ કહેવા માંગુ છું. કોઈ જીવને ભાવશ્રુત જ્ઞાનમાં આત્માનો અનુભવ થતો નથી. દરેક જીવને જ્ઞાનમાં આત્માનો અનુભવ થાય છે ત્યારે એનું નામ ભાવશ્રુત પડે છે. દરેક જીવને જ્ઞાનમાં આત્માનો અનુભવ થાય છે ત્યારે એનું નામ ભાવશ્રુત પડે છે. ભાવશ્રુત જ્ઞાન તો છે નહીં, આત્માનો અનુભવ એમાં કેવી રીતે થાય? આ બધી વાતો એવી છે, જો ઊંડા ઉતરીને વિચારધારા એની ચાલે ને તો આ બધું પકડાઈ જાય એવું છે, અને પકડાય ને તો અનુભૂતિ હાથવેતમાં છે, દૂર નથી જરાય. આ વિકલ્પ તૂટવો, આ વિકલ્પ કેમ તૂટતો નથી? વિકલ્પની અનુભૂતિ, વિકલ્પની એકત્વ બુદ્ધિ કેમ તૂટતી નથી? કે વાસ્તવિકપણે જીવની વિચારધારા નથી ચાલતી. સાંભળે વાંચે બધું, ગુરુદેવ કેટલી વાર કે છે ઓલા કદડાનું દ્રષ્ટાંત આપીને, વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સગડો સાર. વિચાર દશા ચાલતી જ નથી જીવને. વાંચવું સાંભળવું બધું હોય, બરાબર હોય, અને એ સારું પણ છે, હોવું પણ જોઈએ, પણ એનો અર્થ એવો નથી કે વિચાર કરવો જ નહીં. જો આ રીતે વિચારની કેળવણી ચાલુ કરે ને કે મારો આત્મા નિરપેક્ષ, હે, તો એનું પરિણમન સાપેક્ષ કેવી રીતે હોય? એવું કોઈ નિરપેક્ષ પરિણમન પણ હોવું જોઈએ કે જે આત્માનું હોય ને એમાં આત્મા ખ્યાલમાં આવવો જોઈએ, આત્મા ખ્યાલમાં આવી રહ્યો હોવો જોઈએ, એવું પણ એક કોઈ નિરપેક્ષ પરિણમન હોવું જોઈએ. એવું ન હોય તો ક્યારેય આત્માની અનુભૂતિ ન થઈ શકે, અનુભૂતિ થાય જ નહીં ક્યારેય આત્માની. સાપેક્ષ પરિણમન હોય ને એમાંય ગુરુદેવ સટકારક લગાવે, 62મી ગાથાનો આધાર આપે, 85 કાયનો, બીજી કેટલી ગાથાઓના આધારથી, એમ કે રાગ છે તો રાગ, તો કે રાગ એ નિરપેક્ષ છે એમ કીએ, એના સટકારકથી થાય છે રાગ. સમ્યક દર્શન, તો કે સમ્યક દર્શન નિરપેક્ષ છે, એના સટકારકથી થાય છે. એ નિરપેક્ષપણું જુદું, અને આપણે જે અત્યારે જ્ઞાનનું નિરપેક્ષપણું કહીએ છીએ એ જુદું. ઓલું નિરપેક્ષપણું શેના માટે કહેવામાં આવે છે? કે એ પર્યાય થવા યોગ્ય થવાની હતી એવી જ થઈ છે, એના સટકારકથી થઈ છે, એની યોગ્યતા અનુસાર થઈ છે, એના કરતા કર્મ કરણ સંપ્રદાન ઉપાદાન અધિકરણ એનામાં છે, એટલે એ પર્યાય થઈ છે. કોઈ નિમિત્તે એ પર્યાય નથી કહેવી, એટલે તું એને નિરપેક્ષ જો. નિરપેક્ષ જયારે તું પર્યાયને જો, તો ફરી એ પર્યાયને જોવાનો ક્રમ ન આવે, તને ખ્યાલ આવી ગયો કે એ નિરપેક્ષ છે, એટલે તારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય, એટલે એ પર્યાયની નિરપેક્ષતા બતાવી છે. અહીંયા આપણે જે આ કાળના સમયમાં નિરપેક્ષતાની ચર્ચા છે, એ ઉત્પાદનું નામ નિરપેક્ષ છે. ભાવ પરિણમનમાં ક્રિયા થઈ ગઈ ત્યારે નિરપેક્ષતા બતાવવામાં આવે છે. અહીંયા ઉત્પાદ અંદરથી આવ્યો છે, એ ઉત્પાદને નિરપેક્ષ કહેવાનો વિષય ચાલે છે. બે નિરપેક્ષમાં ફરક છે. ઓલું તો વર્તમાન ઉત્પાદમાં ક્રિયા બની ગઈ છે એવી ક્રિયાની નિરપેક્ષતા બતાવવાની વાત છે. અહીંયા વર્તમાન ઉત્પાદને નિરપેક્ષ બતાવવાની વાત છે કે એ નિરપેક્ષમાં, નિરપેક્ષ ઉત્પાદમાં નિરપેક્ષ દ્રવ્ય રહેલું છે. કોઈ સાપેક્ષ ઉત્પાદમાં દ્રવ્ય વસ્તુ નથી. નિરપેક્ષ ઉત્પાદમાં નિરપેક્ષ દ્રવ્ય ખ્યાલમાં આવે ત્યારે સાપેક્ષતાનો જન્મ થાય છે, ત્યારે ભાવશ્રુત જ્ઞાનનો જન્મ થાય છે, ત્યારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનો જન્મ થાય છે. પણ એ જન્મ થાય કેવી રીતે? કે ઉપયોગમાં ઉપયોગ છે, ઉત્પાદમાં ધ્રુવ છે, ત્યારે એ ઉત્પાદમાં સમ્યકતાનો જન્મ આવે છે. તો વિષય આ રીતે સમજવાની કોશિશ કરવી, અને ગુરુદેવમાં આ વિષય કેટલી વાર આવે છે, દરેક પ્રવચનમાં તમને આ વિષય મળશે. તમે વિચાર કરશો ને તો દરેક પ્રવચનમાં આ વિષય ગુરુદેવ લે છે, ઘણા પ્રવચનોમાં આવશે. આવી કોઈ વસ્તુની સ્થિતિ છે, આવું કોઈ વસ્તુનું સ્વરૂપ છે. નિરપેક્ષ ને સાપેક્ષ, પરિણમનની નિરપેક્ષતા, ઉત્પાદની નિરપેક્ષતા, ત્રિકાળી દ્રવ્યની નિરપેક્ષતા, એ બધી વસ્તુ જ્ઞાનમાં જ્યારે આમ ગોઠવાઈ જાય ત્યારે એકદમ એને ખ્યાલ આવી જાય કે દ્રવ્ય કેવું, એનો ઉત્પાદ કેવો, પરિણમનની સ્થિતિ કેવી, એક સમયના પરિણમન પછી વ્યયની સ્થિતિ કેવી, એકદમ આમ ધારા પ્રવાહ ચાલે છે. પ્રત્યેક સમયે આવી સ્થિતિ ચાલ્યા કરે છે, પ્રત્યેક સમયે. કોઈ સમય એવો નથી આવી સ્થિતિ ન ચાલતી હોય. એક ધ્રુવ આખી છે, એ ધ્રુવમાં પાછી ધારા ચાલે છે, ધ્રુવમાં ધ્રુવની ધારા ચાલે છે, ધ્રુવમાં એક ચૈતન્યના નૂરનું પૂર ચાલે છે, એવી એક અખંડમાં પણ એક ધારા ચાલી રહી છે. એ ધારા વહેતી 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 એ ધારા વર્તમાન ઉત્પાદમાં આવે છે. એ વર્તમાન ઉત્પાદમાં એ ધારા આવી ક્યાંથી? તો કે એ ધ્રુવ ધારા અંદર ચાલતી હતી એમાંથી જ આવી છે. એમાંથી આવી છે ને એટલે એ સાપેક્ષ નથી હોતી, એટલે એ નિરપેક્ષ હોય છે. એ કોઈ વર્તમાન પરિણમનમાંથી ધારા નથી આવી, એ કોઈ પરમાંથી ધારા નથી આવી, એ અંદરમાંથી ધારા આવતી હોવાથી અંદરનું સ્વરૂપ જયારે પરમ નિરપેક્ષ તમે કહો, તો એની જેટલી વસ્તુ બહાર આવતી હોય એ બધી નિરપેક્ષ કહેવાય, અને એ નિરપેક્ષતામાં નિરપેક્ષ દ્રવ્ય રહેલું છે. એવો જ્યાં ખ્યાલ આવે છે ત્યાં જ એ ખ્યાલનું નામ જ છે ને સાપેક્ષતા છે. એ ખ્યાલ આવ્યો તો અનુભૂતિ થઈ, અનુભૂતિ થઈ તો શું થયું કે બહારમાં કર્મનો અનુદય થઈ ગયો, અહીંયા સમ્યક પર્યાય પ્રગટ થઈ ગઈ, ઉત્પાદતો એની સાથે સમ્યકતા ભળી ગઈ, તો એને સમ્યક ઉત્પાદ કહેવામાં આવ્યો. અને ધ્રુવ હતો એ તો પરમ નિરપેક્ષ જેવો છે, એવો ને એવો પ્રથમથી જ એવો છે, વર્તમાનમાં એવો છે, અનંતકાળ સુધી એવો ને એવો રહે છે. એવી કોઈ સ્થિતિ આ ઉત્પાદવી ધ્રુવયુક્તમ સતની છે, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની સ્થિતિ છે. આવું જીવનું શાશ્વતપણું અંદર રહેલું છે અને આવું જ પરિણમન પ્રત્યેક સમયે ચાલે છે. આની પાછળ લોજિક શું છે કે શુદ્ધતા અને અશુદ્ધતા જે પ્રગટ થયા કરે છે એ બધી કર્મ સાપેક્ષ એટલે કર્મથી નથી થતી, પણ જ્યારે અહીંયા થાય છે ત્યારે અહીંયા કર્મની સ્થિતિ એવી રીતે ચાલતી હોય છે એટલે એને કર્મ સાપેક્ષ કહેવામાં આવે છે. એટલે એ પરિણામ ઉપર આપણો કોઈ અધિકાર જ નથી. તમે શુદ્ધતાને ગમે તેટલો દૂર કરવાનો પ્રયત્ન કરો, અશુદ્ધતાને ગમે તેટલો દૂર કરવાનો પ્રયત્ન કરો, એનો કાળ પકશે ત્યારે જ જશે. શુદ્ધતાને પ્રગટ કરવાનો ગમે તેટલો પ્રયત્ન કરો, એ શુદ્ધતા ક્રમબદ્ધમાં આવવાની હશે ત્યારે જ આવશે. કારણ કે અનાદિ અનંત બધી પર્યાયો જે તે ગુણની તે તે ગુણમાં પારિણામિક ભાવે અનાદિ અનંત ગોઠવાયેલી છે. કોઈ પર્યાય ફરી નથી શકતી, આગળ પાછળ એક પણ પર્યાય બિલકુલ થઈ શકતી નથી. જે પર્યાય જે ક્રમમાં જે દ્રવ્યે જે ક્ષેત્રે જે કાળે જે ભવે જે નિમિત્તે જેવી આવવાની હોય તેવી જ અંદરથી પ્રગટ થઈને બહાર આવીને પરિણમન રૂપ થાય છે. કોઈ ફેરફાર કરવાની કોઈની શક્યતા જ નથી. એટલે જ સ્વભાવ અકર્તા છે, એમાં જ અકર્તા સ્વભાવની સિદ્ધિ થાય છે. પર્યાય ક્રમબદ્ધ છે એનો અર્થ જ સ્વભાવ અકર્તા છે, કે પરિણામનો કરતા નથી, એ અકર્તા સ્વભાવ છે. એટલે કોઈ પર્યાયમાં શુદ્ધતા કે અશુદ્ધતા, અશુદ્ધતાને ફેરવીને શુદ્ધતા પ્રગટ કરવી એવું કોઈના પુરુષાર્થથી બની શકતું જ નથી. સમજણ એની સુધરવા માંડે, સમજણમાં એને ખ્યાલ આવી જાય કે ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સત આવું રહેલું છે, ત્યારે એની પર્યાયના પરિણમનનો સ્વકાળ જ શુદ્ધતા રૂપે આવી જાય છે. એ નિયમ છે. જ્યારે અંદરમાંથી પર્યાયનો એવો સ્વકાળ આવવાનો હોય ત્યારે જ શુદ્ધતાનું પરિણમન થાય, શુદ્ધતા પરિણમન થવાનું હોય ત્યારે જ એની સમજણનો કાળ પાકે. એટલે આપણે પર્યાયની કોઈ પણ ચર્ચામાં જાજો એમ કે શુદ્ધતાને અશુદ્ધતાના વિષયને વિચારવાને બદલે મારું સ્વરૂપ ઉત્પાદવી ધ્રુવયુક્તમ સત છે અને એ ઉત્પાદવી ધ્રુવયુક્તમ સતના ઉત્પાદમાં મારું શાશ્વત દ્રવ્ય ત્રિકાળ રહેલું છે, એવો મારો સ્વભાવ છે, એવી મારી જ્ઞાયકતા છે, એવી મારી નિર્લેપતા છે, એવી મારી નિરપેક્ષતા છે, એવું પરમ નિરપેક્ષ મારું સ્વરૂપ છે એમ જ્યારે એને વિચારધારા ચાલવા માંડે છે તો એક જ્ઞાનનો ફાંટો અંદર ચાલુ થઈ જાય છે. અને એ જ્ઞાનનો ફાંટો એવો હોય છે કે એ પુરુષાર્થનો અપૂર્વ કળાકો કરી અને મનથી જુદો ગ્રાહકની સન્મુખ વસતો 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 આગળ ધપતો 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 નાયકને ભેટી પડે છે, એવી કોઈ સ્થિતિ સર્જાઈ જાય છે. પણ જ્યારે નિરપેક્ષતા એના ખ્યાલમાં આવે છે ત્યારે જ ખરેખર એને ત્રિકાળી દ્રવ્ય પકડાવવાનો ચાન્સ ઉભો થાય છે. જ્યાં સુધી સાપેક્ષતામાં જીવ ઉભો રહે છે, કારણ કે જ્યારે તમે પર્યાયની સાપેક્ષતાથી વિચાર કરો ને અશુદ્ધતા કે શુદ્ધતાથી, તો એનો મતલબ જ એમ છે કે એ કર્મ સાપેક્ષ હોવાને કારણે તમે કર્મની સત્તા ઉપર જ છે ને વિચારણા તમારી ચાલી રહી છે. કારણ કે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોડાયેલા જ છે, એમાં કઈ ફેરફાર જ નથી થઈ શકે. એમ કોઈ પુરુષાર્થ કરીને કોઈ પોતાની પર્યાયને આગી પાછી કરી જ નથી શકતું, એનું નામ પુરુષાર્થ જ નથી. પુરુષાર્થ સમજણનો હોય, એવી સમજણ કર કે હું આ પર્યાયને આગી પાછી નથી કરી શકતો, એ સમજણનું નામ પુરુષાર્થ છે. અશુદ્ધતા છે તો કે અશુદ્ધતા છે એના સ્વકાળે થઈ છે, હું એને દૂર નથી કરી શકતો. એટલે એનો મતલબ એવો નથી કે અશુદ્ધતા ભલે ચાલતી હવે એમાં આપણે કાંઈ મતલબ જ નથી, એમ કહેવાનો આશય નથી. કોઈ સ્વચ્છતાની ચર્ચા નથી ચાલતી આ, પણ એવું પરિણમન હોય તો એવા પરિણમનની જો પાછળ પડે કે હજી કેમ શુદ્ધતા નથી થતી, હજી કેમ શુદ્ધતા નથી, એની બદલે એ સમજણ યથાર્થ કરે અશુદ્ધતાની ને શુદ્ધતાની અને નિરપેક્ષ ઉત્પાદની અને નિરપેક્ષ દ્રવ્યની, તો એ સમજણમાં એની અશુદ્ધતા દૂર થવાનો સ્વકાળ પાકી જાય છે. એવી કોઈ સ્થિતિનું વર્ણન આચાર્ય ભગવાન ને ગુરુદેવ કરી ગયા છે. એવું જ સ્વરૂપ છે અને એ જ્યારે એને બેસે છે ત્યારે એને ખરેખર ભાવભાષણ થઈ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગનો જન્મ થાય થાય અને થાય છે. મોક્ષ માર્ગ પ્રકાશક કરતા લખ્યું છે સાતમા અધિકારમાં ટોડરમલજી સાહેબે, પુરુષાર્થથી જ મોક્ષ પ્રાપ્તિ. શું લખ્યું છે? પુરુષાર્થથી જ મોક્ષ પ્રાપ્તિ. કયો પુરુષાર્થ? સમજણનો પુરુષાર્થ. પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ નહીં. જે પર્યાયને ફેરવવાના પુરુષાર્થમાં લાગ્યો છે એને અનંતી કરતા બુદ્ધિ ચાલે છે, અને કરતા બુદ્ધિવાળો જીવ ક્યારેય પણ અકર્તા સ્વભાવ ઉપર જઈ શકતો નથી, એવી આ સ્થિતિ છે. એટલે પહેલામાં પહેલા પુરુષાર્થની વ્યાખ્યા સમજણ છે, એ પહેલામાં પહેલું નક્કી કરવા જેવું છે. અને સમજણ જ્ઞાનમાં હોય છે અને જ્ઞાન બધાય પાસે છે. નિગોદના જીવમાં પણ જ્ઞાનનો એક છેડો ખુલ્લો રહી ગયો છે. બોલો, બીજનો ચંદ્રમાં એક ખુલ્લી હોય ને એની, એ એક એની જ્ઞાનની અંશની સ્થિતિ દરેક જીવને ખુલ્લી છે, અને એ ખુલ્લી સ્થિતિના બળે એ જીવ જ્ઞાયકમાં પહોંચી જાય છે ફાટ કરતો. એવી કોઈ સ્થિતિ બચી ગઈ છે? આપણી પાસે એક સંયોગસમ જ્ઞાનનો ઉઘાડ અત્યારે મોજુદ છે. તો એ જ્ઞાનના બળે 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 જીવ જ્ઞાયકમાં પહોંચી શકે છે. એ જ્ઞાનમાં જયારે સાચી સમજણ થવાનો સ્વકાર પાકવા માંડે છે તો અશુદ્ધતાને શુદ્ધતાના વિચારો જ છે ને ખરેખર એના બાજુમાં રહી જાય છે, અને આવી ત્રિકાળી દ્રવ્યની વિચારધારા એની ચાલુ થઈ જાય છે. એ ચાલુ થતા થતા આગળ વધતા 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 એના જ્ઞાનમાં પરિપક્વતા આવી અને ખરેખર સમજણનો ભાવ કેળવાઈ જાય તો એ જ્ઞાન જ્ઞાયકને કદી છોડતું નથી, એને કદી છોડ્યું જ નથી જ્ઞાયકને, એવો વિશ્વાસ આવી જાય છે. જ્ઞાન કોઈ દિવસ છોડતું નથી જ્ઞાયકને, પણ એવો વિશ્વાસ આવવો એને એમ કહેવાય કે જ્ઞાનને જ્ઞાયકને કોઈ દી છોડ્યું નથી, એવી સ્થિતિ સર્જાઈ ગઈ, એવું આ સ્વરૂપ આમાં બતાવવા માંગે છે. આવી રીતે વિકલ્પની એકત્વ બુદ્ધિ તૂટે છે, વિકલ્પ રહી જાય છે. સમ્યક દર્શનના કાળે વિકલ્પની એકત્વ બુદ્ધિ તૂટી જાય છે, અને ત્યારે તો વિકલ્પ નથી હોતો. પાછો સવિકલ્પમાં આવે તો વિકલ્પ થાય છે, પણ વિકલ્પનું સ્વામી પણ નથી હોતું. વિકલ્પને ઈ જ્ઞેય તરીકે જાણ્યા કરે છે અને આત્માને ઈ ઉપાદેય તરીકે જાણતો પરિણામ કરે છે. આવી કોઈ સ્થિતિનું વર્ણન આચાર્ય ભગવાનને પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલું છે. સર્વજીવો આવી પોતાની સ્થિતિ પોતાનું સ્વરૂપ સમજી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.